તારીખ 1-8-1992, શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ, બોલ નંબર 369-372 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 152. તારીખ 1-8-1992, શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ, બોલ નંબર 369-372 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 152.
गोलम से पर है, निश्चय के अंदर निश्चय गुरुदेव को जो आत्मा है ये अवस्था थी पर है, काली शुद्ध आत्मा અવસ્થા થી પર છે. એટલે એમની અવસ્થામાં જે ગોલન થાય છે, તત્વનું ગોલન થાય છે, એનાથી પણ એ સામાન્ય રીતે ગુરુદેવની પ્રશંસા અને ભક્તિ કરવામાં ગુરુદેવને ઘણું ગોલન તત્વનું ચાલે છે એમ કહેવાય. હવે આ વિશેષ પ્રશંસા કરે છે, એ પ્રશંસાથી પણ વિશેષ આગળની પ્રશંસા કરે છે. ગુરુદેવ શ્રી એમના ગોલનથી પણ લેકિન ઉનકે ગોલન મેં પર પ્રતિ જો કરુણા હૈ ઉસે ન્યાય આદિ નિકલતા. હવે એમનું જે ગોલન છે એ ગોલનમાં બીજા જીવો પ્રત્યેની જે એમની કરુણા છે એ કારણને લઈને અનેક પ્રકારના ન્યાય નીકળે છે, ન્યાય સ્ફુરે છે, એમના જ્ઞાનમાં સમય જ્ઞાન ખીલતું જાય છે. અને એનું કારણ બીજા જીવો ઉપર બી કરુણા છે મુખ્યપણે, ભાઈ કારણથી વિચારવામાં આવે. અંતરંગમાં તો પોતાનો સ્વાધ્યાય છે, પણ બાહ્ય કારણને વિચારવામાં આવે તો બીજા મુમુક્ષુ જીવો ઉપરની એમની કરુણા છે કે તે અનેક પ્રકારે ન્યાય યુક્તિ છે આદિ એટલે યુક્તિ વગેરે લઈ લો, ન્યાય યુક્તિ અનુભવ આનંદ એ વગેરે પ્રકારથી એ એમના જ્ઞાનમાં નીકળે છે. જૈસે પિતા કા ધન પુત્રો બિના શ્રમ ભોગતા હૈ વૈસે હિ ગુરુદેવ શ્રી સે મિલે હુએ ન્યાય આદિ કો અપન બિના શ્રમ ભોગો. જેમ પિતાએ ધન કમાયું હોય અને એનો પુત્ર વાપરે ભોગવે એટલે એનો પુત્ર વાપરે તો એને કાંઈ કમાવાનો પરિશ્રમ નથી. પિતાજીની કમાણી છે એટલે વગર પરિશ્રમે એને ભોગ કરે છે. એમ ગુરુદેવે પરિશ્રમ કરીને જે કાંઈ ગોલન કરીને, ગોલનનો પરિશ્રમ થઈને જે કાંઈ ન્યાય યુક્તિ આદિ નીકળી એ આપણે ગુરુદેવને પિતાશ્રીના સ્થાને મૂકા, ધર્મપિતા છે. વિનાશ્રમ ભોગો, વિનાશ્રમ ભોગો એટલે શું કે સરળતાથી બેસી જાય એને વિનાશ્રમ કહેવાય. શબ્દ નાખ્યો છે વિનાશ્રમનો, પણ એમાં મર્મ છે થોડો કે જે જીવોને મતિની સરળતા નથી અથવા મતિમાં વિપર્યાસ છે એને ગુરુદેવના ન્યાય આદિ બેસતા નથી અથવા ઘણો પરિશ્રમ કર્યા પછી માંડ માંડ બેસે છે કોઈને, તો એને વગર શ્રમે કામ ન કર્યું તો એવી યોગ્યતા તૈયાર કરવી ઘટે કે ગુરુદેવ શ્રી જે કહે એ સીધું સઠ બરાબર બેસી જાય, શ્રમ કરવો ન પડે એવી પોતાની યોગ્યતા અને સરળતા મતની હોવી ઘટે મને એમ કહેવું જોઈએ. વિનાશ્રમમાં એ વાત છે. અથવા લાયક જીવને પાત્ર જીવને શ્રી ગુરુનો ઉપદેશ સીધો સટ બેસી જાય છે અને પ્રણમી જાય છે, અને જેની લાયકાત ઓછી છે એને પરિશ્રમ કરવો પડે છે ત્યારે માંડ માંડ એનું થોડું કામ થાય છે. આપણે તો એવી યોગ્યતા તૈયાર રાખો કે ગુરુદેવે જે કઈ ગોલન થી પરિશ્રમ થી તૈયાર કર્યું હોય સીધું જ આપણને ઉતરી જાય, બેસી જાય,
પોતાને બેસી જાય. હે, પોતાને બેસી
જાય. વાત તો મોટા ભાગીને દરેક જ્ઞાની પોતાના અનુભવ કરે છે. એ વખતે ભલે એમ ન કે અમારો અનુભવ છે, પણ સમજી શકાય એવી વાત છે કે કદી એમણે ગુરુદેવને સાંભળેલા નહીં, છતાં એમને વાત બેસી ગઈ. એટલી બધી વાત બેસી, બહુ ઓછા પરિચયે બધી વાત બેઠી છે. કેટલી કેટલી ગુરુદેવની વાત કરે છે એ તો પરિચય નથી, પણ આત્મધર્મ વાંચે કાંઈ પણ વાંચે તો બધું બેસી જાય. લખ્યું છે ને ક્રમબ ક્યાં લખ્યું છે એ આપણને ખબર નથી કે મને, પણ આપણને સિદ્ધાંત બેસે છે. ક્રમબદ્ધ કઈ ગાથામાં લખ્યું છે અને એનો અર્થ શું થાય છે એ કાંઈ આપણને ખબર નથી, આપણને સિદ્ધાંત બેસે છે. ગુરુદેવ કે છે એક જગ્યાએ એ યોગ્યતા એમાં દર્શાવ્યું છે. ખરેખર તો એમાં વિનાશ્રમ ભોગવાય, ગુરુદેવ નો માલ પિતાની કમાણી વગર પરિશ્રમે ભોગવી શકાય એવી યોગ્યતા તૈયાર કરવી જોઈએ. પોતાની એવી યોગ્યતા શું છે એ બધાને માટે એવી ભાવના ભાવે છે, આમ થાપ બધાનું આવી રીતે થાપ એવી ભાવના ભાવે છે. સારી વાત છે, પણ કેળવવાનો અર્થ એવો છે કે સહજતા થઈ જાય એનું નામ કેળવી કહેવાય, હઠ કરવું પડે એનું નામ કેળવણી ન કહેવાય. એમાં એ રીતે પણ આવે છે સહજતા. પરિણામ છે ભી ઊંડા, સૂક્ષ્માથી સૂક્ષ્મ તત્વ જો હૈ સો મેં હું હું. પરિણામ છે પાર જઈને, ઊંડો એટલે પરિણામથી પાર જઈને, પર્યાયત્વને છોડીને પછી જ્ઞાન ઊંડું જાય ત્યારે સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ જે છે એવું જે પોતાનું સ્વરૂપ છે, સ્વભાવ છે, એ પોતે હું છું. સત્યરૂપ જે પોતે તત્વ છે તે હું છું એવું એક અમને ચર્ચા દરમિયાન વચન નીકળેલું કે પરિણામથી પણ ઊંડા ઉતરીને સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ તત્વ છે તે જ હું છું. આવું સ્વરૂપની ભાવનાનો વિષય છે, અથવા સ્વરૂપમાં અહમપણું કરવાનો એ પ્રકાર છે. સામાન્ય રીતે અનુભવ પરિણામનો હોવાથી એ અનુભવની પર્યાયથી જીવ ઊંડો પોતામાં જઈ શકતો નથી. આ એક સામાન્ય પરિસ્થિતિ છે જીવની, કે વર્તમાન પર્યાય અને અનુભવ ગોચર હોવાથી વર્તમાન પર્યાયના અનુભવથી ઊંડે જવું પોતામાં ને પોતાના આત્મામાં ઊંડે જવું એ બનતું નથી. અહીંયા એથી આગળ જવાની વાત છે. એથી પણ આગળ જઈને જે સૂક્ષ્મથી સૂક્ષ્મ આત્મતત્વ છે સ્વભાવ ભાવરૂપ કે હું છું એમ પોતાપણે એને ગ્રહણ કરું, પોતામાં જ્ઞાનમાંને આકરણ.
બધાનો સાર આ છે. કાલે પણ આકરણ
કરો સારો છે. માસ્ટર શ્રી આચાર્ય
मास्टर किए
कि आ सिद्धांत नु सेवन करो के सिद्धांतो यम सेव्यताम आ सिद्धांत नु सेवन करो के हूँ शुद्ध चैतन्य मात्र ज्योति ઊંડક માણસ ની નીચે સમજાય ઊંડું એટલે શું જમીનમાં ઊંડો ને ખાડો ખોદે એટલે જમીનમાં ઊંડો ગયો આત્મામાં અને ભાવમાં ઊંડક એટલે શું આ બધા પ્રશ્નો આવે ગહેરાય શબ્દ તે શબ્દ પણ સારો એમાં શું થયું ઊંડું એક લેવલ સૂચક શબ્દ છે બરાબર જ્ઞાન છે એ લેવલને સૂચવનારો શબ્દ છે તો બીજું લેવલ શું એનો આમ પ્રતિપક્ષ લઈએ સમજવા માટે કે ઉપર ઉપરનું એક ઉપરનું અને એક અંદરનું ઊંડું છે તો પછી કે જે કોઈ વ્યક્ત ઉત્પાદરૂપ ભાવો છે પર્યાયરૂપ ભાવો છે અને જે અનુભવ ગોચર ભાવો થાય છે એ બધા ઉપર ઉપરના છે અને જે એ ઉપરથી સૂક્ષ્મ છે એ સ્થૂળ છે ઉપરના છે અને સ્થૂળ છે હા ઉપર તરે છે પર્યાયના બધા ભાવો રાજવિષ્ણુવાદી ઉપર તરે છે અને ઉનાળમાં પોતાનો સ્વભાવ છે એ ઉનાળ છે એટલે શું છે કે સીધું આમ સ્થૂળપણે લક્ષ્મણ દેખાતો નથી પણ જ્યાં એ પર્યાય છે ત્યાં પર્યાયની પાછળ જ આખો પદાર્થ છે પર્યાયની દ્રષ્ટિ છોડી દો તો પાછળ જ આખો પદાર્થ છે ચતુરાંગુલ હે જગતને દૂર નથી ચતુરાંગુલ છે તો દૂર નથી બીજું ઊંડાણનું અપેક્ષાએ વેદનની અપેક્ષાએ પણ ઊંડાણ લેવાય છે એ પર્યાયમાં લેવાય વેદના બહુ થાય માણસને શુદ્ધ થઈ જાય એવી વેદના થાય કે અસહ્ય વેદના થાય ત્યારે એ માણસને જો શુદ્ધ શુદ્ધિ હોય અને બોલી શકે એવી સ્થિતિ હોય તો કે મારો જીવ ઊંડો ઉતરી જાય છે શું કે મારો જીવ ઊંડો ઊંડો ઉતરી જાય છે હવે એમાં શું સમજવું કહો ઊંડો એટલે શું સમજવું છતાં વેદનાની અપેક્ષા એ માણસ પોતાને અનુભવ જોતો હોય તો એ વાતને કંઈક સમજી શકે છે કાંઈક એને ખાસ આવે છે આમ કંઈક કહેવા માગે છે અહીંયા પરિણામ છે ઊંડો એમ કે એક સમયની પ્રગટ પર્યાય છે પણ હિન્દુ તત્વ છે અભાવરૂપ તત્વ છે એ હિન્દુ તત્વ ચર્ચામાં એ કરશે એ ચાલ્યો અનુસંધાન માટે લક્ષણથી લક્ષ્ય ગણાય છે અને લક્ષણ પર્યાય રૂપ છે જ્ઞાન ને પર્યાય કીધી ને ઉપયોગો લક્ષણ પર્યાય થી પાર છે અને પર્યાય માં છે છતાં પર્યાય રૂપે નથી કેવી રીતે પકડવું કેવી રીતે સમજવું કેવી રીતે ગ્રહણ કરવું કેવી રીતે અથવા લક્ષણ માંથી લક્ષણ ઉપરથી લક્ષ્યને ઓળખવું કેવી રીતે પ્રેક્ટિકલ સાઈડ વિચાર આપણે એનો કહીએ પણ પ્રેક્ટિકલ સાઈડ છે કેવી રીતે ઓળખાય છે થોડાક પ્રશ્નો સારા છે આપણે એ વાત ભગવાન દર્શનમાં લીધી છે કે જે જ્ઞાનનો પર્યાય સતત પ્રવાહ ચાલી રહ્યો છે, એ જ્ઞાનના પર્યાયમાં એક શક્તિનું દર્શન થાય એવી પરિસ્થિતિ છે. કેમ કે ગુણની વ્યક્તતા પર્યાયમાં થાય છે, પણ ગુણની વ્યક્તતા એટલે શક્તિની વ્યક્તતા પર્યાયમાં થાય છે. તો પર્યાયમાં પર્યાયત્વને નહીં જોતા સુષમતા શું છે? પર્યાયમાં પણ પર્યાયત્વને નહીં જોતા માત્ર શક્તિને જોવી. અગ્નિનો કણ નાનો છે પણ કેટલાને બાળે, કે આખા ગામને બાળે એટલી શક્તિ છે, આખી દુનિયાને બાળે એટલી શક્તિ છે, પણ શક્તિને જોઈ શકાય કે નહીં? તો કણિયો નાનો છે એવું એ ઉપરની વાત છે, અને એની શક્તિને જોવી તે એના ઊંડાણની વાત છે. કેટલું બાળે એટલી શક્તિને જોવી તે ઊંડાણની વાત છે. જ્ઞાનમાં અનંત જ્ઞાન શક્તિને જોવી, અનંત જ્ઞાનના સામર્થમાં. તો કે અનંત તો ક્યાંથી પકડાય? અનંત ત્યાંથી પકડાય કે અનંત કાળ અનાદિ અનંત ચાલે છે, માટે એની શક્તિ ઘણી છે, નહીતર ચાલે ક્યાં છે? કેટલું અનંત સામર્થ્ય ભર્યું છે કે પ્રદેશે પ્રદેશેથી કોઈ પણ જાતના પ્રયત્ન વિના સહેજે સહેજે સર્વ પ્રદેશેથી જે પ્રવાહિત થઈ જ રહ્યું છે, બહાર આવી જ રહ્યું છે, એના સતતપણાને લઈને એના સામર્થ્યની પ્રતીતિ આવે છે. જમીનમાંથી તેલ નીકળે છે તો એની પ્રતીતિ આવે છે કે અંદર ભંડાર ઘણો ભર્યો છે એવી રીતે. અને અનેક રાગ દ્વેષ મોહ અને પૂજગળોના સંયોગ વચ્ચે હોવા છતાં જ્ઞાનને કાંઈ વળગતું કે ચોંટતું નથી એવી એક નિર્લેપતા પણ છે. એ પણ સ્વભાવની નિર્લેપતામાં શુદ્ધતાને પ્રકાશે, નથી ભળતું કોઈની સાથે. અનેક નિયમ જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે. જીવની પર્યાયમાં રાગાદી ભાવોની અસર પણ નિગોદ પર્યંતની થઈ ગઈ, છતાં જ્ઞાન તો જ્ઞાન જ નથી. જેમ જીભે હજાર સ્વાદ ચાખ્યા પછી જીભ સ્વાદ વગર નહીં રહી ગઈ, અત્યારે હજારો સ્વાદ ચાખ્યા અત્યાર સુધીમાં ઉંમરના પ્રમાણમાં. અત્યારે કયો સ્વાદ છે જીભ ઉપર? નિસ્વાદ છે. એમ હજારો જાતના ભાવો, અનંત ભાવો થઈ ગયા, અનંત દ્રવ્યોનો સંયોગ થઈ ગયો. જ્ઞાન પછી જ્ઞાન જ્ઞાન એ જ્ઞાનની જે શુદ્ધતા છે એ આત્માની શુદ્ધતા છે, નિર્લેપતા છે, આત્માની નિર્લેપણ શુદ્ધપણ છે. અને એનું સાતત્ય છે એના સામર્થ્યને બતાવે છે. અને શુદ્ધતા પણ એની અનંત શુદ્ધતાને બતાવે છે કે અનંત કાળમાં એ શુદ્ધ જ રહ્યું છે, અશુદ્ધ થયું જ નથી, લેપાણું જ નથી. ત્યાંથી ઓળખ થાય છે, પણ એટલે ઊંડે જવું પડે એમ કહેવું છે. લક્ષણમાં સ્વભાવને લક્ષ્ય કરવા માટે એટલે ઊંડે એ વિષય થોડો સૂક્ષ્મ પડે છે. શક્તિનો વિષય છે, અવ્યક્ત છે, શક્તિ માત્ર રૂપે છે, તેથી સૂક્ષ્મ પડે છે. 56માં પાસે 56માં પોતાનું અવલોકન કરે ત્યારે પોતાની નિર્લેપતા એટલે અનંત શુદ્ધતા અને સાતત્ય ઉપરથી અનંત સામર્થ્ય અને નિરાકુરતા ઉપરથી અનંત સુખ, સુખરૂપ જ્ઞાનનું રૂપ સુખ છે. આ ત્રણ વસ્તુ ઓછામાં ઓછી ઓળખાય છે અવલોકનથી, પરિચયથી ઓળખાય છે, અવલોકનથી પરિચય થાય છે, એનાથી ઓળખાય છે. ત્યારે વૃક્ષ થાય, ઓળખાય છે, પોતાપણ ઓળખાય છે, ઓળખાય છે એટલે હું આવો છું એમ ઓળખાય. बिजली का करंट लगते ही भय लगता है, बिजली का करंट लगते ही भय लगता है और उससे हटना चाहते हैं, विकल्प करो पड़े. करंट लागे त्यारे हवे हाथ में खेची लो, હવે મારે બીક મને લાગે, લાગવી જોઈએ, મને બીક લાગવી જોઈએ એમ વિચારાય પછી બીક લાગે, સીધું પરિણમન થાય છે એનાથી. હટવાની જે પ્રક્રિયા છે ભાવના નિગ્રહમાં, એ વગર વિકલ્પે સીધી પરિણમન થાય, એ આત્મબુદ્ધિ અભિપ્રાયમાં છે ને. આત્મબુદ્ધિ તો પડી શકે નહી, એક્સિડન્ટ થયા પહેલા એક્સિડન્ટ નો ભય લાગે છે કે નહીં? જરૂરી છે કે પેલા એક્સિડન્ટ થવો જોઈએ, એનો અભ્યાસ થઈ જવો જોઈએ પછી જ થાય? આત્મબુદ્ધિમાં એ સહેજે સહેજે બધા પ્રકાર સહેજે સહેજે પોતાનો બચાવ થવો, સંસારમાં અનેક પ્રસંગ બને છે. પછી સામાન્ય રીતે અસરળતા હોવાને લીધે જીવ પોતાની ભૂલનો બચાવ કરે છે. શું કરે છે? અને પોતાની ભૂલ નથી એ માટે એનું રક્ષણ પણ કરે છે. તો એ બધું કરવાનું કઈ નિશાળમાં શીખ્યા હતા? અને ગોત્રીશન લીધું હતું કે આવી રીતે બચાવ કરવો ભૂલનો, હા આવી રીતે રક્ષણ કરવું ભૂલનો, બીજા શીખડાવી રીતે કરવું, એ સહેજે સહેજે થાય. પૂર્વ સંસ્કારથી એ વસ્તુ સહેજે સહેજે થાય. જાણન પર્યાય રૂપ જ્ઞાનમાં રાગ અને પરજ્ઞેયનું પ્રતિબિંબ પડે છે. કે જાણન પર્યાય રૂપ જ્ઞાનમાં રાગ અને પરજ્ઞેયનું પ્રતિબિંબ ઉઠે છે ત્યારે પણ જ્ઞાન જ્ઞાન સામાન્યપણે તો માત્ર જ્ઞાન રૂપે જીવું ને તેવું જ રહે છે. ત્યારે હું આ અવલોકનનો વિષય છે. જ્યારે રાગ અને પરજ્ઞેયનું પ્રતિબિંબ પડે છે એ બહિરંગ છે જ્ઞાનનું. અંતરંગમાં જોવે તો જ્ઞાન જ્ઞાન સામાન્યપણે તો માત્ર જ્ઞાન રૂપે જ રહ્યું છે એ વખતે પણ જેવું ને તેવું છે. એમાં કઈ ફેરફાર થયો? સામાન્યમાં કોઈ ફેરફાર નથી, વિશેષ જ્ઞાનમાં ફેરફાર છે. અર્થાત જાણન પર્યાય રૂપ તે જ્ઞાનમાં રાગાદીનું પ્રતિબિંબ ઉઠતા જ્ઞાન રાગ રૂપે થતું નથી કે જ્ઞેય રૂપે થતું નથી. અર્થાત તે નિયોગ જ્ઞાનમાં વિકાર ઉપજાવતા નથી. રાગ છે એક વિકાર છે, જ્ઞાનમાં જણાયો તો જ્ઞાન વિકારી થયું નહીં. એ રાગ વિકાર રૂપ હોવા છતાં જ્ઞાન ને વિકાર ઉપજાવી શકતો નથી, એ જ્ઞાન નું સામર્થ્ય છે. કેટલા કાળ સુધી એમ થાય છે? અનાદિ અનંત સર્વકાળે એમ જ થાય છે. એ જ્ઞાન ની શુદ્ધતા ને નિર્લેપતા ને પ્રતીતિ કરાવે છે. તેવું જ જ્ઞાનનું અવિકારપણે રહેવાનું અકષય સ્વરૂપ છે. અહીંથી સુખ દેખાય છે, કસાઈમાં દુઃખ છે અને આકુળતા છે, એનાથી રહિત તે સુખ છે. તો કે જ્ઞાન તો સુખરૂપ છે. જ્ઞાનને કયા રૂપે તમે જોયું, આવો એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. જ્ઞાનનું રૂપ શું? જેમ કોઈ મને કે આ વ્યક્તિને મેં જોઈએ, ભાઈ જરા સાંભળા છે, જરા ઉજળા છે એમ કહેવાય, તો એનું રૂપ થયું ને. તો કે જ્ઞાનનું રૂપ શું? નિરાકુરતા, અકસાયપણું, શું નિર્વિકારપણું, એટલે કે સુખપણું, એ જ્ઞાનનું
રૂપ છે.
જો જ્ઞાનને એના રૂપે ઓળખવામાં આવે તો જ્ઞાનને કોઈ પણ રીતે ભૂલવામાં, છેતરામણમાં જાય નહીં. એક વખત ઓળખાણ થઈ ગઈ પછી એની ભૂલ થાય નહીં, એને ઓળખી દઈએ કે આ એનું રૂપ છે જ્ઞાનનું. એવું જ જ્ઞાનનું અવિકારપણે રહેવાનું અકસાય સ્વરૂપ છે. અને તે માત્ર જ્ઞાનરૂપ સ્વભાવ એ આત્મ સ્વરૂપ છે. એવું જ આત્મ સ્વરૂપ છે, જેવું વ્યક્ત છે એવું જ દ્રવ્યગુણમાં, એવું જ અવ્યક્ત આત્મ સ્વરૂપ છે, અથવા એવું પોતે છે. આ રીતે જ્ઞાન પોતે પોતાના જ્ઞાન માત્ર સ્વરૂપના અવલોકનથી નિશ્ચય કરે, અવલોકન કરે. એ પંક્તિમાં આ વાત આવી રીતે આવી છે કે આ પ્રકારે જ્ઞાન પોતે પોતાના જ્ઞાન માત્ર સ્વરૂપના અવલોકનથી નિશ્ચય કરે, વિકલ્પથી નહીં. શું ફેર કરવો છે? પોતાનો જે ચાલતો પર્યાય છે એના એને એના ઉપર એના અનુભવ ઉપર ઉપયોગને લઈ જાય, ચાલતા પર્યાયના અનુભવમાં ઉપયોગને લઈ જાય, ત્યારે એને અવલોકનથી નિશ્ચય થાય કે મારો સ્વરૂપ આવો છે. ત્યારે જ્ઞાન જ્ઞાનની જ્ઞેયથી ભિન્નતા અને નિરપેક્ષતા નિરપેક્ષતા અવલોકનથી સમજાય છે, વિચારથી નહીં, વિકલ્પથી નહીં. ત્યારે જ્ઞાનની જ્ઞેયથી ભિન્નતા, એક તો એનાથી હું ભિન્ન છું, ભિન્ન છું એટલે મને અપેક્ષા નથી. જે તકલીફ છે એ આધાર બુદ્ધિની છે. જ્ઞાન ને રાગ એક સમયે પરણમી રહ્યા છે, એમાં રાગના આધારે પરણમી રહ્યો છે. હવે એનાથી હું નિરપેક્ષ છું એમ અવલોકન છે. અહીંયા સમજાય છે કે રાગનો વિકાર થયા કરે છે, અનેક પ્રકારે જ્ઞાન જ્ઞાન જ રહ્યો છે. એનાથી નિરપેક્ષ જ રહું છું હું, એનાથી નિરપેક્ષ જ રહું છું હું, એનાથી એવું અંતર અવલોકન જે પોતાનું થાય છે એનાથી નિશ્ચય થાય છે. આ રીતે ઓળખાણ થાય છે સ્વરૂપ. નિરપેક્ષતા અવલોકનથી સમજાય છે અને તે એ પ્રકારે છે. જ્ઞાન જ્ઞાનના આધારે છે, જ્ઞાન રાગના કે કોઈ જ્ઞેયના આધારે. આ નિરાલંબ નિરપેક્ષપણું નિરસત્તાનું જાણ્યું અને ત્રણે કાળે એવો છો એનું અનંત સામર્થ પણ જાણ્યું. હવે તેની સાથે સાથે બીજો ફેક્ટર લેવો છે, બીજું પડતું તેની સાથે સાથે પોતાના અનંત સામર્થ્યનો અને આનંદ સ્વરૂપનો સ્પષ્ટ પ્રતિભાસ આવે છે કે મારી શક્તિ આ રીતે રહેવાની અનંત શક્તિ છે, કે તે શક્તિનો પણ પ્રતિભાસ આવે છે અને નિરાકુરતાથી આનંદનો પણ પ્રતિભાસ આવે છે. આ સ્વભાવનું અવભાસન છે. જ્ઞાનને પોતાના નિરવલોકનમાં સ્વલક્ષણભૂત પ્રગટ જ્ઞાન વેદનથી, આ વેદનથી અનુભવથી લીધું, વેદનથી પ્રસિદ્ધ થવા યોગ્ય પોતાનો આત્મા ભાષ્યમાન થાય છે, કે જેના ભાષ્યમાન થવાથી મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનની પર્યાયો પછી મર્યાદામાં આવે છે, એટલે કે તે પર્યાયો સ્વરૂપ સન્મુખ થાય છે. કેમ કે જ્ઞાને જ્ઞાનના આધારે જાણ્યું ને પોતાનું સ્વરૂપ, રાગના આધારે કે નિમિત્તના આધારે નથી જાણ્યું માટે. અને ત્યારે તે જીવને યથાર્થપણે નિશ્ચયનો પક્ષ બંધાય છે. પછી ૩૧૪ નંબરનું વચનામૃત નિશ્ચયનો પક્ષ બંધાણો આ રીતે ચેતન ભાવ સ્વભાવ લક્ષગત થયો. આ નિર્માણ પદનો પાયો નાખ્યો નિર્વાણ ને પાત્ર છે, સમીર કૃષ્ણ ને પાત્ર ન લીધું, નિર્વાણ ને પાત્ર છે. એનું જોર સ્વભાવ તરફ વળી રહ્યું છે એટલે પુરુષાર્થ પ્રગટ છે. અને એ સ્વભાવ સન્મુખ નો જોરમાં અનુભવ કરીને એ કેવળ જ્ઞાન પણ લેવાનો જ છે. આ ત્રણ કુસુમ પરમાત્મા એટલે જરાક ઊંડાણમાં જવું પડે. વાત એ છે કે ઊંડાણમાં ત્રણસો ને 71 માં કરંટ નો દ્રષ્ટાંત લીધો છે. વીજળીના કરંટ નો દેહાત્મ બુદ્ધિમાં થતો અનુભવ એનો દ્રષ્ટાંત લીધો છે. લેકિન ત્રિકાળી સ્વભાવ મેં પ્રવેશ કરતે હી આનંદ કી એસી સનસનાહટ હોતી હૈ કે ઉસ આનંદ કે ક્ષણ માત્ર ભી હટના ત્રિકાળી સ્વભાવ મેં પ્રવેશ કરતે હી વ્યાપ વ્યાપક ભાવે અને વેદ્ય વેદક ભાવે અને પ્રત્યક્ષ ભાવે પ્રત્યક્ષતા નામ ભાવે પ્રવેશ કરતા એટલે તન્મય થતા સ્વરૂપમાં તન્મય ભાવે પરિણમતા આનંદની એવી સનસનાહટ હોતી હોય આનંદ વ્યાપી જાય છે. પ્રદેશે પ્રદેશે દૌપયોગના કાળે અતિન્દ્રિય આનંદ નો કરંટ ઉત્પન્ન થઈ જાય છે. ભલે એક સેકન્ડ માટે જેમ વીજળીનો ખસવાનું મન થાય નહીં, કેમ કે બહાર નીકળે તો દુઃખ છે, વિકલ્પમાં આવે એટલે દુઃખ થાય, એના ખસવાનું મન ન થાય. સાતો હશે સ્વાધ્યાય મંદિરના સાંભળના આપણે પગથિયા ચડતા સામે જે ચાકો હશે. હવે પછીની અનંત કાળાવલી આત્મતત્વના ભોગવટામાં ભોગવતો આનંદ ન લેવો, આત્મતત્વમાં ભોગવવાનો વિષય હોય તો તે પોતાનો નિરાનંદ છે, નિર્મળાનંદ છે. શું નિર્મળ જે આત્માનો આનંદ છે પવિત્ર એને ભોગવતા એવી ભાવના ઉત્પન્ન થાય છે. સમય સાધનું વચન છે. હવે પછીની સર્વ કાળાવલીઓ એટલે અનંત કાળ આત્મતત્વના આનંદના ભોગવટામાં જ રહું, હવે એમાંથી મારે બહાર નીકળવું એ વાત કરી છે. પ્રયોજન આનંદ મને આનંદ મળી ગયો પછી કઈ જોતો નથી હવે, અને આનંદનો ખજાનો આખો મળી ગયો. દ્રષ્ટિએ આનંદના ભંડારનો કબજો લઈ લીધો, હવે શેની ચિંતા છે? પોતાનો અનંત સુખ પોતામાં વિદ્યમાન છે અને પોતાની બહાર કાંઈ નથી, પછી એને ચિંતા શું, ભય છો, ખેદ છો, વિકલ્પ છો, કાંઈ નથી. સંતોષ કરનારે સદાય નિરુકર રહેતો ઉસકી મુખ્યતા
એક સમય કે આનંદ
અનુભવ તો પકડવા મેં આતા હી નહીં તો કે નાયુ નથી બનતું પકડવામાં આવે છે.
દુઃખ પકડવામાં આવે તો શું થી આવે?
હા
દુઃખ પકડવામાં આવે છે
પ્રશ્ન કરનાર ને તો એમ લેવું છે, બહુ એનો કાળ થોડો છે ને, એટલે નો પકડાય એમ નથી કે અસંખ્ય સમય નો ઉપયોગ હોય છે, તો ઉપયોગ છે ન પકડાય એ વાત છે. આનંદ થી ક્ષણ માત્ર ખસવાનું પણ જીવ ને ગમે નહીં, એમ ગમે જ નહીં, આમાં આમાં રહી જવું એમ જ થાય. નિરાકુર અને અલૌકિક અપૂર્વ આનંદ છે, કે જ્યાંથી બહાર નીકળતા જેમ માછલી છે એ પાણીમાંથી બહાર નીકળે તો જીવી શકે નહીં. શિયાળામાં નદીનું પાણી બહુ ન ફરે, જાતું પાણી હોય ને તો બહુ ઠંડુ ન હોય, બીજું બંધિયાર પાણી હોય એ વધારે ઠંડુ હોય, અને એ પાણી કરતાં બહારનું શિયાળાનું વાતાવરણ વધારે ઠંડુ હોય હવામાન, તો માછલી બહાર નીકળે તો એ ન જીવી શકે. પાણી કરતાં ઠંડી હવામાન હોય તો પણ પાણી સિવાય માછલી બહાર ન જીવી શકે. જીવી શકે ન જીવી શકે, કેમ કે પાણી ન જીવે છે, પાણી વગર ન જીવે, એમ આત્મા આનંદ નો જીવ છે. આનંદમાં જે જીવે એ કસાયમાં મંદ કસાયમાં પણ
ન જીવી
શકે, જીવેનો છે એમ કે છે. બહાર નીકળે તો ત્યાં તો બહુ કસાયની મનતા હોય છે, સૂક્ષ્મ આત્માના સૂક્ષ્મ અંતર્જલ સ્વરૂપ વિકલ્પ ચાલતા હોય છે આગળ પાછળ, તો કે આનંદ આનંદ છે, કસાય વિકલ્પનો કસાય ભઠ્ઠી છે, ભઠ્ઠી એટલે ભઠ્ઠી, માછલી બહાર નીકળે એટલે તરફડિયા મારે, ભલે ઠંડી હોય તો તરફડિયા મારે, ગરમી હોય તો ખલાસ છે, પછી સરવા સવાલ જ નથી રહેતો. જ્ઞાન કે ઉઘાડ મેં રસ લગતા હૈ તો તત્વરસિક જન કહેતે હૈ કે હમકો તેરી બોલી મેં રસ નહીં આતા, હમે તો તેરી બોલી કાગ પક્ષી જૈસી અપ્રિય લગતી હૈ. પછી દરેક ને એમ થાય છે, એ નિશાળે બે છોકરો પેલા એક ન આવડતો હોય, પછી ઉઘાડ વધતો વધતો મોટો એન્જિનિયર થાય, એમ શાસ્ત્ર માં જેમ જેમ માટે અભ્યાસ કરે એમ ઉઘાડ વધતો જાય. ઉઘાડ લીધો તારો રસ લીધો ઉઘાડ નો હાથે જરા જાળવજે, લાલ બત્તી મૂકે છે. શાસ્ત્ર જ્ઞાન નો ઉઘાડ લીધો અને એની સાથે જો તારો રસ લીધો તો તત્વ રસિક જેમ કહે છે કે અમને તારી વાતમાં રસ આવતો, ગમે તે વાત તારી વાતમાં રસ આવતો, કુદરતી છે. જેને તત્વનો રસ છે એને સ્વભાવની ઊંડાણનો રસ છે, જેને તત્વનો રસ છે એને સ્વભાવના ઊંડાણનો રસ છે, એને ઉઘાડનો રસ નથી. જ્ઞાનનું ઊંડાણ અને જ્ઞાનની વિશાળતા બે જુદી જુદી ચીજ છે, બે સાથે પણ હોય ન પણ હોય, પણ જે કાંઈ રસકસ છે એ જ્ઞાનના ઊંડાણમાં છે. ઊંડાણ અનુભવ સાથે સંબંધ ધરાવે છે, એટલે જેને અનુભવમાં આવવું હોય એને જ્ઞાનના ઊંડાણમાં જવું હોય એને અંતર અવલોકનમાં જવું જોઈએ, નહીંતર બહિર્ભાવમાં તો ઉઘાડ વધી જશે, શાસ્ત્ર વાંચતા વાંચતા ઉઘાડ વધી જશે. એટલે છે કે એવા ઉઘાડવાળા જીવને તત્વરસિક જેને એમ કહે છે કે હમકો તેરી બોલી મેં રસ નહીં હતો, તારી વાતમાં અમને કાંઈ લુખું લુખું લાગે છે, ભલે શાસ્ત્રની વાતો છે પણ दुखी लागे, दुखी लागे छे એટલું નહી, રસ નથી. હમ તો તેરી, અમે તો તેરી બોલી કાગ કાગ પક્ષી જૈસી લગતી હૈ. કાગડો બોલે, કર્કશ ભાષા હોય ને. બે પ્રાણી એક રંગના છે, કાગડો અને કોયલ. એક રંગના અને એક આકારના, એ ઓળખે નહીં, એને તો ખબર ન પડે કે આ કાગડો છે કોયલ છે. આગેથી પક્ષીને ઓળખતા અને ખ્યાલ આવે કે કાગડો નથી પણ કોયલ છે. દેખાવમાં એક સરખા હોવા છતાં બોલીમાં બહુ ફેર છે. કોયલ નો ટહુકાર છે એ મીઠો છે, અને કાગડાની વાણી છે એ કઠોર છે. શાસ્ત્ર તો તત્વની વાત તો બે કરે, ઉગાડ વાળો પણ કરે અને ઊંડાણ વાળો પણ કરે. ઉગાડ વાળો કરે એમાં પ્રિય સારો બી ઉઘાડનો રસ છે. એ આમાં આત્મરસ નથી પણ અનાત્મરસ છે. એમાં આત્મરસ નથી, અમને તો આત્માનો રસ જોઈએ. અમને ભાવે છે આત્મરસ, ભાવે છે અનાત્મરસ અમને ભાવતો નથી. આ તત્વરસિક જે નામ કહે છે, જેને સૌનો તત્વનો રસ, સ્વભાવનો રસ એ આમ કહે છે.
આત્મજ્ઞાનીની વાણી પ્રિય લાગે,
પોતાના સ્વરૂપમાં ખાલી બહારના ઉઘાડ નો રસ કેળવાઈ ગયો હોય ઘણું જાણવા, પછી એમાં લુખાશ શુષ્કતા, જેને કહેવાય લુખાશ અથવા શુષ્કતા, એ શુષ્કતાની અંદર તત્વરસી જનોને એમ લાગે ભલે આ બધી શાસ્ત્ર વાંચે છે અને આત્માની વાત કરે છે, પણ આમાં કાંઈ ઉઘાડની બધી વાતો શુષ્કતા ઘણી વાતો છે.
ગુરુદેવશ્રીની વાણી તો સાંભળ્યા જ કરીએ, ગુરુદેવશ્રીની વાણી કાંઈ સાંભળ્યા જ કરીએ એવું
એ જાતનો સાથી શક્તિ. ગુરુદેવની વાણીમાં તો વિશેષ સાથી છે,
આત્માની વાત આવે.
અને એથી વધારે વાણી કામ ન કરે એટલે આહા કરે, એ રસસૂચક બધા શબ્દો છે.
ભગવાન